found none.
સોળસ કારણ ભાવના ના અંતર્ગત આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. જે જીવ આ સોળસ કારણ ભાવના ભાવે છે તે જીવને તીર્થંકર પ્રકૃતિનો આશ્રવ થાય છે. એની અંદર આ સોળસ કારણ ભાવનામાં સૌથી પહેલી ભાવના છે દર્શન વિશુદ્ધિ. એ દર્શન વિશુદ્ધિના અંતર્ગત જે સમ્યક દ્રષ્ટિ હોય તે 25 દોષથી રહિત હોય એના અંતર્ગત આ 8 અંગની ચર્ચા ચાલી રહી છે. એમાં સૌથી પહેલો આ નિસંકિત અંગ તેના સંદર્ભમાં આ સપ્ત ભયથી રહિત સમ્યક દ્રષ્ટિ હોય છે તેની ચર્ચા ચાલી રહી છે. એક પ્રશ્ન એવો પણ આપણને થાય કે તીર્થંકર તો 24 થાય છે, સમ્યક દ્રષ્ટિઓમાં તીર્થંકર તો 24 થાય, તો પછી આ સોળસ કારણ ભાવના આ 24 જ ભાવતા હશે? એક પ્રશ્ન આપણને એવો સહજ ઉપલબ્ધ થાય. પ્રશ્ન સમજાય છે? એટલે કે આ સોળસ કારણ ભાવના જે તીર્થંકર પ્રકૃતિના આશ્રવનું કારણ છે, તીર્થંકર તો 24 થાય છે, તો પછી અહીંયા આગળ 10 કોડાકોડી સાગરમાં 24, બીજા 10 કોડાકોડીમાં 24, એ પ્રમાણે તો ખાલી આ તીર્થંકર પ્રકૃતિનો જે આશ્રવ થયો તો જે તીર્થંકર બનવાના હોય એને જ આ ભાવના હોય કે બીજા બધા સમ્યક દ્રષ્ટિઓને પણ હોય છે? વાત એમ છે કે આ જે સોળસ કારણ ભાવના જે છે, સોળ પ્રકારની જે ભાવના જે છે, તો કે છે કે એ તો જે સમ્યક દ્રષ્ટિ હોય કે બધા જ સમ્યક દ્રષ્ટિને આ પ્રકારની ભાવના હોય છે. જેને પોતાના આત્માની ઓળખાણ કરી, જેને પોતાના સ્વભાવનું ભાન કર્યું, તો એને ચારિત્ર ગુણની પર્યાયની અંદર કેવા પ્રકારનો વિકલ્પ હોય, તો કે છે કે એ જે પણ કોઈ સમ્યક દ્રષ્ટિ કેમ ના હોય, તો કે છે કે એની ભૂમિકાને યોગ્ય એ પ્રમાણે જેને કહેવાય કે ભાવ અવશ્ય જોવામાં આવે છે. પરંતુ અહીંયા આગળ કહે છે કે જેની એવી યોગ્યતા હોય એને જ તીર્થંકર પ્રકૃતિનો આશ્રય થાય, બધાને જ થાય એમ નહીં. જેમ 63 સલાકા પુરુષ થાય તો 63 સલાકા પુરુષ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા થાય, પરંતુ બધા જ સમ્યક દ્રષ્ટિ 63 સલાકા પુરુષ થાય તો કે એમ નથી. જેની એ જીવની એ જ પ્રમાણે એ પ્રકૃતિનો આશ્રવ થવાની યોગ્યતા હોય ઉપાદાનમાં, તો એ સોળસ કારણ ભાવનાને નિમિત્ત કહી દેવામાં આવશે. આ પ્રમાણે દરેક જીવની, મતલબ કે એ જે તીર્થંકર બનવા વાળા જીવની એવી જ મતલબ કે યોગ્યતા હોય, તો એ પ્રમાણે બનવાનો હોય એટલે પ્રકૃતિનો આશ્રવ અહીંયા આગળ જોવામાં આવે. વાત એમ કેવી છે કે ભાવના તો દરેક સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને હોય જ છે. હવે બીજી વાત, આપણને બધાને ભાવના હોય કે ન હોય, તો અહીંયા આગળ એમ શબ્દનો પ્રયોગ કરીશું કે યથાર્થમાં ભલે સમ્યક દ્રષ્ટિને જે સ્વભાવના ભાનપૂર્વક ભાવના હોય એવી જ્યાં સુધી આત્માનો અનુભવ નથી ત્યાં સુધી ભલે આપણને સાચી ભાવના નથી, પરંતુ આપણા પરિણામ તો એવી જાતના જ હોવા જોઈએ. સમ્યક દ્રષ્ટિને આવા પરિણામ હોય તેથી મિથ્યા દ્રષ્ટિ ગમે તેમ પ્રવર્તે, તો કે છે કે એમ ક્યારે પણ જીનવાણીનો ઉપદેશ ન હોય. દરેક ચીજમાં સમજવું, દરેક વાતમાં સમજવું, એની અંદર આપણી પણ આ આપણે પ્રકરણ કેમ સમજીએ છીએ, અનેક પ્રકારના પ્રકરણ આવે છે. હવે સમ્યક દ્રષ્ટિને જે સાચા વ્રત હોય તપક્યા પુરુષાર્થ સિદ્ધિ ઉપાય કોને સાંભળવું? આપણે કે સમ્યક દ્રષ્ટિ. આ વ્રતની અંદર અતિચાર લાગે છે તો જેને વ્રત હોય એ ધ્યાન આપે કે ભાઈ મારે કયા કયા અતિચાર લાગશે, આપણે બધા એ શું કર્યું? અરે એમ નહીં, અહીંયા આગળ ભૂમિકાનું જ્ઞાન કરો. દરેકે ભૂમિકાનું જ્ઞાન હોય છે. ચોથા ગુણસ્થાન વાળાની ભૂમિકા કેવા પ્રકારે છે, પાંચમા ગુણસ્થાન વાળાની કેવા પ્રકારે છે, જે ગુણસ્થાનની અંદર જે 14 ગુણસ્થાન છે કઈ ભૂમિકાની અંદર કેટલો રાગ છૂટ્યો છે, કેટલી વિતરાગતા પ્રગટ થઈ છે, એના કેવી જાતના ઔદયિક ભાવ જોવામાં આવે છે, જ્ઞાનીએ ઔદયિક ભાવમાં કેવી રીતે કયા સમ્યક વિચારથી નથી જોડાતો, આમ જેને કહેવાય કે આપણે નીકળ્યા હોઈએ મોક્ષ માર્ગને પ્રગટ કરવા માટે, તો આપણા ચિત્તની અંદર આખા મોક્ષ માર્ગ અને આખો સંસાર માર્ગ, તો કહે છે કે આ બંનેનું જ્ઞાન હોવું આવશ્યક છે. જ્ઞાન બધાનું હોય અને ભૂમિકા પરિણામ અનુસાર આવે છે, એ પ્રમાણે અહીંયા આગળ કોઈ પણ ચીજનો નિષેધ ન કરવો. એટલે આ તો આ વિષય ચાલ્યો એ અપેક્ષા એ વાત ચાલી રહી છે કે કોઈ પણ વ્રતનું પ્રકરણ હોય, સમ્યક દર્શનનું પ્રકરણ હોય, ભૂમિ દીક્ષાનું પ્રકરણ હોય, કોઈ પણ હોય, કારણ કે ભૂમિકા આવી તો મારી આવવા વાળી છે. આજે ભલે મને વ્રતના પરિણામ નથી, પણ કાલે સમ્યક દર્શન થતા આ વ્રતાદી પરિણામ હું જ લેવા વાળો છું. એ પ્રમાણે ભાવનાપૂર્વક આપણે કોઈ પણ પ્રકારનો સ્વાધ્યાય કરવો જોઈએ. હવે જો ચાલતા વિષયમાં વાત એ ચાલે છે સપ્ત ભય સંબંધી, કે આપણે એ જોયું હતું કે આ જે ભય છે એનું મૂળ કારણ શું છે. તો ત્યાં વાત કરી લાટી સંહિતામાં કે મૂળ કારણ એનું મિથ્યાત્વ છે. હવે વાત એ છે કે મૂળ કારણ મિથ્યાત્વને કેવી રીતે ગણવામાં આવે છે. એક સમજવા જેવી વાત એ છે કે ટોટલ ચારિત્ર મૂળની વાત કરીએ તો એ પ્રમાણે સમજો કે 13 કસાઈ જોવામાં આવે. ક્રોધ માન માયા લોભ, જરા ઉપયોગ લગાવજો, થોડુંક સમજવા જેવું છે. ક્રોધ માન માયા લોભ અને 9 કસાઈ, બરાબર ને? હાસ્ય રતિ અરતિ શોક ભય જુગુપ્સા ત્રણ વેગ એવી રીતે. તો અહીંયા આગળ 4 આ કસાઈ અને 9 કસાઈ, ટોટલ કેટલી કસાઈ થઈ? ટોટલ 13 કસાઈ. હવે 13 કસાઈની અંદર 6 કસાઈ છે એ તો દ્વેષ રૂપ છે, અને 7 કસાઈ છે તે રાગ રૂપ છે. 6 કસાઈ દ્વેષ રૂપ છે ને, ક્રોધ માન, પછી અરતિ શોક ભય અને જુગુપ્સા. તો કે છે કે આ જે 6 કસાઈ જે છે એ કયા રૂપે જોવામાં આવે છે? તો કે છે કે દ્વેષ રૂપ જોવામાં આવે છે. અને એને છોડીને માયા છે, લોભ છે, હાસ્ય છે, રતિ છે અને 3 વેદ છે. તો કે છે કે આ જે 7 કસાઈ જે છે તે રાગ રૂપ જોવામાં આવે છે. એનો અર્થ એ થઈ ગયો કે ટોટલ 13 કસાઈના બંટવારા કરવામાં આવે તો કેટલીક કસાઈ રાગ રૂપ છે અને કેટલીક કસાઈ દ્વેષ રૂપ છે, બરોબર? હવે અહીંયા આગળ સમજજો, આ જે રાગ દ્વેષના પરિણામ જીવને જે થાય છે એ રાગ દ્વેષના પરિણામ કોઈ પદાર્થનું અવલંબન લઈને થાય છે. હવામાં અધર ધર નથી થતા. કોઈ પણ રાગ થયો તો કોઈ એક વિષયમાં રાગ થયો, દ્વેષના પરિણામ કર્યા તો કોઈ એક વિષયમાં, કોઈ ઘટનામાં, એ પ્રમાણે દ્વેષના પરિણામ કર્યા. આમ કોઈ પદાર્થની અંદર આ જીવ રાગ દ્વેષના પરિણામ કરે છે. હવે અહીંયા આગળ ચાલતા પ્રકરણની અંદર જુઓ તો અહીંયા આગળ આ જે ભય કસાઈ જે છે, ભય કસાઈ, તો કહે છે કે ભય કસાઈ કેમ ઉત્પન્ન થાય છે? ભય કસાઈ કેમ ઉત્પન્ન થાય છે તો સમજજો, એક જરા, એક શોક અને એક ભય આપણે એને સમજીએ એટલે આપણને ખ્યાલ આવશે. એક શોક અને એક ભય, ઇષ્ટ પદાર્થનો વિયોગ થયો તો શું થશે? શોક ઉત્પન્ન થશે. ઇષ્ટ પદાર્થનો વિયોગ થયો તો શોક ઉત્પન્ન થશે, અને ઇષ્ટ પદાર્થનો વિયોગ ના થાય એનો ભય રહ્યા કરે છે. પોઈન્ટ સમજાય છે બંનેમાં? અનિષ્ટ પદાર્થનો સંયોગ થયો તો શોક ઉત્પન્ન થયો, પરંતુ અનિષ્ટ પદાર્થનો સંયોગ ન થાય એને આ જીવને નિરંતર ભય રહ્યા કરે છે. હવે એની ગળથૂલીમાં જઈએ, તેની ગળથૂલીમાં તપાસીએ તો જગતની અંદર જે પણ કોઈ પદાર્થ છે તો કે છે કે ઇષ્ટ છે કે અનિષ્ટ છે? તો કે છે કે તને ઇષ્ટનો સંયોગ ન થાય, અને ઇષ્ટનો સંયોગ થાય મને અને એનો વિયોગ ન થાય એનો તને ભય રહ્યા કરે છે, એની પાછળ મૂળ કારણ છે કે તું એ પદાર્થમાં ઇષ્ટ અને અનિષ્ટની કલ્પના કરે છે. અને પર પદાર્થની અંદર ઇષ્ટ અનિષ્ટની કલ્પના કરવી એ જ પંડિત ટોડરમલશ્રી કહે છે મિથ્યા ભાવ છે. અને જડ પકડી આપણે ભય, સમજો, દરવાજા બંધ કરી દેવાથી ભય નથી ચાલી જવાનો. મને કોઈ બહારના પદાર્થ પ્રત્યે ભય હોય અને એ દરવાજા બંધ કરી દેવામાં આવે, ભાવ સમજો છો તમે? તો કે છે કે એ ભય નથી ચાલી જવાનો, પણ કોઈ પણ પદાર્થ મારા નુકસાન નું કારણ નથી આવી માન્યતા રહેશે તો ભય ચાલ્યો જશે. ભયને દૂર કરવાનો ઉપાય શું છે? કે ભયને દૂર કરવાનો ઉપાય મિથ્યાત્વને દૂર કરવું છે, એની જડ પકડો. તો ભયને દૂર કેવી રીતે થાય? અત્યારે અનંતાનુબંધી ભય સંબંધી વાત ચાલી રહી છે, એ તો બધાને ખ્યાલ હશે. અહીંયા આગળ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને પણ અપ્રત્યય જ્ઞાનાવરણ કસાઈ કર્મના ઉદયમાં એ પ્રમાણેનો ભય જે જોવામાં આવે એની અત્યારે વાત ગૌણ છે. સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા હોય અને કૂતરુ પાછળ પડે તો એ ભાગે કે ન ભાગે? એટલે કે દિવાલ ચડે અને મિથ્યા દ્રષ્ટિ કરતા એ વધારે જોરથી ભાગે, અને દિવાલે ચડે એ પ્રમાણે એનો એ ચારિત્ર મોહનો ઉદય એ પ્રમાણે એનો વર્તે છે. પરંતુ આ કૂતરો મને નુકસાનનું કારણ છે તો કહે કે એવી એને માન્યતા જોવામાં આવતી નથી. જ્યાં છે ત્યાં બરોબર પૂજ્ય ગુરુદેવ શ્રી આપણને બધું બેલેન્સ શીખવાડ્યું છે, જ્યાં જ્યાં જે પ્રકરણ ચાલતું એ પ્રમાણે આપણે સમજવું. અહીંયા આગળ મિથ્યાત્વ સંબંધી વાત ચાલી રહી, આપણે સૌથી પહેલા આ જડ મૂળ થી આ ભય કેવી રીતે મટે એનો ઉપાય શું છે? તો કે એનો ઉપાય પદાર્થ સાથે ભેદી. મૂળ મુદ્દાની વાત આ છે કે પદાર્થ સાથે ભેદ વિજ્ઞાન થતા હું આ તો ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા જ છું, આ કોઈ પણ સંયોગ મારો વિષય નથી, મતલબ મારું સ્વરૂપ નથી. તો કે છે કે એવી જેને દ્રષ્ટિ થાય છે તો એને કોઈ પણ પ્રકારનો ભય એટલે કે અનંતાનુબંધી વાળો ભય એને જોવામાં આવતો નથી. બરોબર કે એના એ વિષયની અંદર આપણે આ ચાલીએ છીએ કેવા. હવે જુઓ, હવે આ જે વિષય ચાલે છે ને, તો આપણે બાહ્ય ભી કીધું હતું કે આપણે અહીંયા આગળ પ્રત્યેક સમયે આપણા પરિણામોને વિચાર કરવો. અહીંયા આગળ આપણે દિવસ દરમિયાન ચોવીસે કલાક આપણું ધ્યાન ક્યાં ચાલી જાય? આપણું અહીંયા ચોવીસે કલાક તત્વ વિચારમાં, આપણો આખો દિવસ તત્વ વિચારમાં ઉપયોગ કોઈનો ના લાગે, નીચલી ભૂમિકામાં એવો ઉપયોગ કોઈને લાગતો નથી. પરંતુ આ વસ્તુ સ્વરૂપનું જ્ઞાન હોય તો અંદરમાં આપણે એલર્ટ રહીએ કે ભાઈ ઘટના બની તો કે છે કે તરત જ્ઞાનને ઉદિત કરો અને જ્ઞાન લગાડી દો તો શું થશે? ઘટના ઘટનાના કાળે આવશે, ચાલી જશે, અને આ જીવ તો કે એમનો એમ રહી જશે. ઘટનાથી અપ્રભાવિત રહેવાનો પ્રયોગ કરવો જોઈએ આપણે, એ પ્રમાણે આપણે પ્રેક્ટિકલ સમજીએ છીએ. જો ચાલતા વિષયની અંદર આપણે જોયું હતું આ લોક ભય, આ લોક ભયની અંદર તેની ચર્ચા આપણે કરી હતી. આ લોક ભયમાં શું જોયું હતું? આ લોક સંબંધી અત્યારે આપણને જે પર્યાય મળી છે એ પર્યાયમાંથી એ કહે છે કે આ બધા મને જે સંયોગ પ્રાપ્ત થાય છે એ બધા શું થાય? એ કે કંઈક ચાલ્યા ન જાય એનો નિરંતર આપણને ભય રહ્યા કરે. એમાં આપણે પાંચ બિંદુ આપણે જોવાના હતા, એમાં બે બિંદુ થયા. પહેલો બિંદુ કયો થયો હતો? એક તો અસમાન જાતિ દ્રવ્ય પર્યાય સંબંધીનો આ જીવને ભય જોવામાં આવે છે. બરાબર ને? મિથ્યા દ્રષ્ટિ જીવને એ સંબંધીનો ભય જોવામાં આવે છે કે આ વર્તમાનમાં આ મને અસમાન જાતિ દ્રવ્ય પર્યાય એટલે કે આ શરીર મળ્યું છે તો કે છે કે એનું કંઈ થાય નહીં, એ પ્રમાણે નિરંતર એની ચિંતા બની રહી છે. પછી બીજા નંબરની વાત શેની કરી હતી? કુટુંબ પરિવારની. તો કે છે કે આ આ ભવની અંદર આ બધા કુટુંબ પરિવારનો મને સાથ રહેશે કે નહીં? બધા ચાલ્યા તો નહીં જાય ને, એ પ્રમાણે બધાનો વિયોગ તો નહીં થાય ને, એ પ્રમાણે અજ્ઞાની નિરંતર એવું ચિંતવન કરીને એ દુઃખી રહ્યા કરે છે. બે બિંદુ થયા. હવે આગળ ધંધા વેપાર આજીવિકા સંબંધિત ભય, એનો પણ આ મનુષ્ય ગતિના જીવને, કર્મભૂમિનો મનુષ્ય છે એટલે ધંધો વેપાર તો એ પ્રમાણેના વિકલ્પની ભૂમિકામાં હોય છે, પરંતુ સમ્યક વિચાર ના હોવાને કારણે, અજ્ઞાન હોવાને કારણે નિરંતર એ પ્રક્રિયાઓમાં પણ એને ભય જ રહ્યા કરે છે. દુકાન ખોલતાની સાથે જ મારી દુકાન ચાલશે કે નહીં એનો ભય રહ્યા કરે છે. દુકાન ખોલ્યા પછી બાજુવાળો બીજી દુકાન મારા જેવી જ ના કરી દે એનો ભય રહ્યા કરે છે કે નહીં? કેવો મતલબ એને આ અજ્ઞાનતાની અંદર આવા જ વિચાર આવશે, બીજું શું આવશે? જો આપણે આપણા વિશે નિબંધ લખવા મળે ને તો એમાં પુસ્તક શાસ્ત્રમાં ના જોવું પડે. આપણે આપણા જ માટે આપણે નિબંધ લખવો હોય કે મને બરોબર ને મારું અજ્ઞાન શું કામ કરે છે એના માટે શાસ્ત્રમાં ના જોવું પડે, એ તો આપણે જાતે બી લખી શકીએ. જ્ઞાની શું વિચાર કરે છે એના માટે શાસ્ત્રમાં જોવું પડે કે જ્ઞાનીનો સમ્યક અભિપ્રાય શું છે. કેમ વિચાર કરવા જેવું? નાની નાની બાબતમાં, ઝીણી ઝીણી બાબતની અંદર એને આ નિરંતર કેવી જાતના પરિણામ આવ્યા કરે છે. બહુ સમજવા જેવી વાત છે. ઘરાક દુકાનમાં આવ્યો હોય ને તો ખુશી થાય કે ભય થાય? અરે ખુશી થાય કે ભય થાય? અને એમાં એના સાડીવાળાને ત્યાં ઘરાક આવી જાય તો? કારણ કે એ તો બિચારો સૌથી હાઈએસ્ટ ભયમાં હોય, કારણ કે એક ઘરાક જલ્દી પતે ના પાછો. આ બધા કેટલાક પાછળ નિયમો છે.
તો કે છે કે સાડી વાળાની દુકાનમાં જલ્દી બહેનો એક તો સાડી જલ્દી પસંદ કરે નહીં, એટલે એને એ તો કે આ ઘરાક આવ્યો છે તો કે રહેશે કે નહીં રહે, તો કે આવે તો ખુશી તો થાય પરંતુ ખુશી સાથે એક એને ભય ઉત્પન્ન થઈ જાય છે કે આ ઘરાક મારું રહેશે કે નહીં રહે. વિચાર કરો, નિરંતર તમે કલ્પના કરો. શેર બજારમાં શેર રહીએ ને ટીપ આવે, શું આવે ભાઈ? સારા માની આવે પાછી. જે વખતે શેર લે છે ટીસીએસ ના જ શેર લે, બધાને જ ખબર છે સારી કંપની છે, એ જ વખતે એને ભય ચાલુ જ રહે છે કે આના પાછા ભાવ મારે ઘટી ના જાય. વિચાર કરો તમે, બોલો કઈ ટીપ્સ, બોલો આ જગત ની અંદર કઈ ટીપ્સ, બોલો ગેરંટી વાળી છે. વિચાર કરો કઈ અહીંયા આગળ કઈ ટીપ્સ, એક જ ટીપ્સ અહીંયા આગળ સર્વજ્ઞ ભગવાન ની ગેરંટી વાળી છે. બે ટીપ્સ સાંભળજો બરોબર, બે ટીપ્સ ગેરંટી વાળી છે અહીંયા આગળ. તો સ્વભાવના અવલંબન એ નિયમથી સુખની ઉત્પત્તિ થાય, અને જ્યાં સુધી સ્વભાવ ના જોઈએ ત્યાં સુધી નિયમથી આ જીવ દુઃખી થાય. અહીંયા આગળ બે ટીપ્સ અહીંયા આગળ ચાલે છે. અહીંયા આગળ એનો વિશ્વાસ લાવવા જેવો છે કે અરે અહીંયા તો સમ્યક દ્રષ્ટિ વિચાર કરે છે, અરે બહાર માં ચાલવાનું હશે તો ચાલશે, આજીવિકા મારી ચાલવાની હશે તો ચાલશે, નહીં ચાલવાની હોય તો નહીં ચાલે. સદાશુખદાસજીની તમે ટીકા વાંચો, એના એવી જાતના સમ્યક વિચાર હોય, એમના વિચારો કેવી પ્રકારનો આપણે વિચાર કરીએ, કહેવાનો મતલબ. એ તો વિચાર કરે કે અરે અહીંયા આગળ આજીવિકા માટે મેં પણ દુકાન ખોલી છે, અને બાજુની અંદર પણ એણે પણ આજીવિકા માટે ખોલી છે, અરે મારું ચાલો તો ચાલો પણ એનું ચાલી જાય. વિચાર કરો તમે, આવા પરિણામ એ કે છે કે શ્રાવક ને પોતાની ભૂમિકાની અંદર આવા પરિણામ સહજ આવે, કારણ કે એને પોતાના પુણ્ય પાપ ઉપર નિયમથી ભરોસો. અરે મને અહીંયા આગળ આજીવિકા થઈ જશે, પરંતુ મારા ભાગ્યમાં નહીં હોય તો કે છે કે અહીંયા જ હું લૂંટી જઈશ, અને અહીંયા આગળ તો કે એને જરૂર હોય તો કે છે કે એની જરૂરિયાત પહેલી પૂરી થાવ. આવા પરિણામ વાળા જીવને અહીંયા આગળ મુમુક્ષુ કહેવામાં આવે. મુમુક્ષુની પરિભાષા પૂજ્ય ગુરુદેવ શ્રીએ ચારે અનિયોગ થી શીખવાડી છે, અને અહીંયા આગળ ચારે અનિયોગ સમજવા જેવા છે કે આપણા પરિણામોની અંદર કે પ્રમાણે જેને કહેવાય વિચાર કરવા. આ તો પ્રત્યેક સમય અહીંયા આગળ તો આ ના ચાલ્યો જાય, આ ના ચાલ્યો જાય. થોડી હજી છૂટતી વાત કરું, થોડી તમે છૂટ આપો તો છૂટતી વાત કરું. થોડી ખ્યાલ આવો કે નહીં? જો બહુ ઘણું બધું શીખવાનું છે, બહુ સમજવા જેવી વાત છે. એક મંદિર ઊભું થાય છે, એક મંદિર, તો એક મંદિર ઊભું થયા પછી જો એ જ એરિયાની અંદર બીજું મંદિર ઉત્પન્ન થઈ જાય તો બધા દ્રષ્ટિવાળાને ભય ઉત્પન્ન થઈ જાય. બહુ પોતાના પરિણામોનો વિચાર કરવા જેવો છે કે મારા ઘરાક ના ચાલ્યા જાય, જાણે તે પોતાની દુકાન ખોલી નાખી શકે. અરે ત્રણ લોકના નાશ છે, તને પણ એ પ્રમાણેનો પણ વિચાર આવવો જોઈતો હતો. અરે અરે ગલી ગલીની અંદર મંદિર થાય, ત્રણ લોકના નાથનું અહીંયા આગળ ગલી ગલીની અંદર મંદિર થાય. અરે બધું સારું થયું કે મારા સાધર્મી ભાઈઓએ ઓલા કોણાની અંદર મંદિર ઉભું કર્યું, તો કોઈ વૃદ્ધ વ્યક્તિ અહીંયા સુધી ના આવે તો ત્યાં આગળ જીનેન્દ્ર ભગવાનના દર્શન કરી લેશે. આ પ્રમાણેના આપણા પરિણામ હોવા જોઈએ, આ પ્રમાણેનો આપણો વિચાર હોવો જોઈએ. પરંતુ પરિણામોની એટલી બધી ગિરાવટ થઈ જાય છે કે દરેક વ્યક્તિને અહીંયા સાધર્મીને પણ કોમ્પિટિટર તરીકે જોવામાં આવે છે. આપણા પરિણામ નીચે કેટલા પડી ગયા. એક બાજુ આટલા નીચા પરિણામ હોય અને ત્રણ લોકના નાથની પ્રતિમા જો આપણે અહીંયા આગળ બિરાજમાન કરતા હોય તો પરિણામોમાં વિશુદ્ધિ કેવી રીતે આવશે? વિચાર કરો તેવા. બહુ એક એક ચીજ સમજવાની છે, ઘણું બધું સમજવાનું છે અહીંયા આગળ. ભય કેવી રીતે દૂર, દરેક જગ્યાએ અપનત્વ કર્યું છે એટલા માટે ભય છે. અને ભયનું મૂળ કારણ શું છે કે અહીંયા આગળ ઘર મારું, અહીંયા આગળ આ દુકાન મારી, આ પૈસા મારા, એમ અહીંયા આગળ કહે છે કે ધર્મ માર્ગ ની અંદર પણ કહે છે કે આ મંદિર મારું, આ મારું, આ મારું, આ સંસ્થા મારી, તો કે જ્યાં જ્યાં મારું મારું કર્યું છે ત્યાં આગળ નિયમથી તને ભય ઉત્પન્ન થયા વગર રહેવાનો નથી. ખ્યાલ આવે છે કે આ પ્રમાણે નિરંતર આપણે આપણે પોતાના આત્માને સંભાળવાનો છે ભાઈ, જગતને નથી સંભાળવા નીકળવાનું. અહીંયા આગળ મારો આત્મા કેવી રીતે સંભાળે, અહીંયા આગળ મારા પરિણામોમાં ઉચ્ચતા કેવી રીતે આવે, અહીંયા મારા સ્વભાવના જોરે અહીંયા આગળ મને વિતરાકતા કેવી રીતે આવે, અને જગતના જીવોને પણ એ વિતરાક ભાવે કેવી રીતે પરિણમન કરે, એનું નિરંતર આપણને એવો ભાવ સહજ ભાવે આવવું જોઈએ. ખ્યાલ આવે છે કે કેમ? જો હવે આગળ વર્તમાન વર્તા પરિગ્રહનો ભય, વર્તમાન વર્તતા પરિગ્રહનો ભય એટલે વર્તમાન વર્તતા પરિગ્રહ. 50 લાખ ની ગાડી લીધી હોય અક્ષયભાઈ, 50 લાખ ની ગાડી લીધી હોય, અને આમ સમજો કે આપણે લેવા જઈએ ને, ડિલિવરી લેવા જઈએ, અને પછી ગાડીમાં બેસી, અને ગાડીમાં બેસીને પછી ગાડી આપણે ચલાવીએ ત્યારે કેવી ચલાવીએ? આમ ચલાવીએ કે આમ ચલાવીએ? ના ના, આમ ચલાવે કોઈ કે આમ ચલાવે? તો આમ કેમ ચલાવે છે? આમ અને આમમાં ખબર પડી? આમ આમ ચલાવીએ આપણે, અને એક આમ ચલાવીએ તો આમ કેમ ચલાવે છે ભાઈ? આમ 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 કેમ ચલાવે છે? અરે પાપ નો ઉદય આવશે જેવી કાઢશે તેવી ઠોકાશે. પાપ નો ઉદય આવશે, ભોગા પડવાના હશે તો ફળિયા વગર રહેશે. ગમે તેટલી સાચવણી કરીશ તો કે છે કે જે થવાનું હશે એ પુદગલ નું પરિણમન જે રીતે પરિણમવાનું હશે એ રીતે પરિણમ્યા વગર રહેવાની જ નથી. અને પુણ્યના ઉદયમાં સાચવ્યા વગર જ સચવાઈ જવાનું છે. ખ્યાલ આવે છે? એ તો પુણ્યનો ઉદય તો તારો તે એક એવી કલ્પના કરી છે, બાકી તો ત્યાં આગળ સચવાવાનું હશે. તો એ પુદગલની ગાડી, તો કે છે કે એ પુદગલની ગાડી એ કે જે રીતે પરિણમવાની છે એના પુદગલના પરમાણુ અનંત પરમાણુ જે રીતે કે છે કે એ રીતે પરમાણુ છે સ્કંદ રૂપે, તો કે છે કે એ રીતે પરિણમન કરે છે. જ્ઞાની ધર્માત્મા પણ ગાડી ચલાવે છે, તો જ્ઞાની ધર્માત્મા પણ ગાડી ચલાવે છે. એને બી પાપના ઉદયમાં ભોગો પડે અને સરખી ચાલે, પણ એને ભોગો પડે છે ત્યારે એને આત્માની પર્યાયમાં ભોગો નથી પડે. બહુ સમજવા જેવી વાત છે. અને આને પ્રત્યેક સમયે ગોગો ના પડી જાય, ગોગો ના પડી જાય, ગોગો ના પડી જાય, એનો નિરંતર આને ભય રહ્યા કરે છે. હવે જયારે એક ગાડી જેવી બાબતમાં, હવે જયારે એક એવી પૈસા જેવી બાબતમાં, આવી નાની નાની ચીજ બાબતમાં જો તને આવી રીતે ભય રહ્યા કરશે તો તું આ ભય રહી ને ભગવાન આત્માને ક્યારે જોઈશ? બહુ વિચાર કરવા જઈએ પરિણતિ કેવી રીતે કામ, કેટલી બધી સાચવણી જો સમજો. બહુ સમજવા જેવી વાત છે. આપણે પરિગ્રહની અંદર કેટલા બધા ઉત્પ્રોત થઈ ગયા છે કે આપણે 24 કલાક એની અંદર સાચવણીમાં જ આપણો ઉપયોગ જાય છે. આ બિલકુલ ફેક્ટ વાત છે. અમે આ જભ્ભો, આપણે આ જભ્ભો પહેરીએ ને, આ જભ્ભો અમારે પ્રવચન કરતા વખતે અમારે જભ્ભો પહેરવાનો, એટલે જેવો જભ્ભો પહેરીએ ને તો એક બીજું પ્રવચન અમારે આવી જાય ઘેર. જોજો પાછા સાચવીને જોજો, અને આ પાછો ફાટી ના જાય. અને જ્યાં હોય ત્યાં તમે મેલા કરીને આવો છો, અમારે ગતિ ગતિ ને દમ નીકળી જાય છે. એટલે એક પ્રવચન અમે સાંભળીએ છીએ. તો અહીંયા આગળ કહે છે કે આનું જે પરિણમન થવાનું છે, હવે ઘરે તો પ્રવચન ના અપાય, ખ્યાલ આવે કે નહીં, પણ કે છે કે આ ઉદગલ પરમાણુ નું જે રીતે જે પ્રમાણે એની અવસ્થા થવાની છે એ થયા વગર રહેવાની નથી. ફાટશે, ભરાશે તો ભરાયા વગર રહેવાનું નથી, અને સુરક્ષિત રહેશે તો એની યોગ્યતાથી એ સુરક્ષિત રહેવાનો છે. તારું એની અંદર કઈ પણ હસ્તક્ષેપ ચાલવાનું નથી. વિચાર કરો, એક ચીજ ની અંદર આપણે કેટલું બધું ધ્યાન આપીએ છીએ અહીંયા આગળ, પણ અહીંયા આગળ પોતાના પરિણામોનું ધ્યાન અપાતું નથી કે પરિણામ અહીંયા આગળ કઈ દિશાની અંદર આપણા દોડી રહ્યા છે. અરે આટલી બધી પ્રીતિ શું? અરે અહીંયા આગળ જ્ઞાની ધર્માત્મા તો વિચાર કરે છે કે ચાહે અહીંયા આગળ હું હોઉં, ચાહે બીજી જગ્યાએ જાઉં, એટલે છે કે સંયોગ જ મારા નથી. આટલી બધી પ્રીતિ અહીંયા આગળ આ ચૈતન્ય તત્વને કોઈ ઘાત પડતો નથી, ચૈતન્ય તત્વમાં કઈ ફાટતું નથી, ચૈતન્ય તત્વ કદી મારો મેલો થયો જ નથી. એ પ્રમાણે જેને ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિ છે, તો કે છે કે એને બહારના પરિગ્રહની અંદર જે પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય છે એની અંદર એમને રંચ માત્ર પણ ખેદ વર્તતો નથી. આ જ્ઞાની ધર્માત્માના સમ્યક વિચાર છે. બંને બાજુ વિચાર કરો, એનો દ્રવ્ય સ્વભાવની અપેક્ષા એનું શું ચિંતવન છે એ પણ વિચાર કરો, અને એ વસ્તુ વ્યવસ્થાને કેવી રીતે જોવે છે એ પ્રમાણે પણ આપણે એનું ચિંતન કરવું જોઈએ. આગળ વર્તમાન વત્તા પરિગ્રહ પછી શું બાકી રહ્યું? હવે પુણ્યના ફળમાં મળતા પદ, આ બી એક ગજબનો ભય. પુણ્યના મળતા, જો પુણ્યના ફળમાં મળતા પદ, જે દિવસે નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ કર્યા હતા, જે દિવસે જે કાળે નરેન્દ્ર મોદીએ બોલો શપથ ગ્રહણ કર્યા હતા, એ વખતે એને ભય છે કે નથી? બોલો શેનો ભય છે? વિચાર કરો તમે. બોલો મારું શું થશે એ તો બાજુ પર મૂકી દો, સાંભળી લેજો. મારું શું થશે એ તો બીજા બધા મને જીવવા દેશે કે નહીં, એટલે છે કે એ તો બાજુ પર મૂકી દો. એને સૌથી પહેલા મોટામાં મોટો ભય છે કે હું આ પદ ઉપર ઉભો રહીશ કે નહીં. ગમે તેટલું સંખ્યાનું બળ હોય, સાંભળજો બરોબર, ગમે તેટલું અહીંયા આગળ સંખ્યાનું બળ હોય છતાં પણ પદ અહીંયા આગળ ગ્રહણ કર્યું હતું એ જ વખતે એને નિયમથી એ ભય ચાલુ થઈ જાય છે. કારણ કે આ ભયનો નિયમ છે, આ વ્યવસ્થા છે. અજ્ઞાન છે તો, અજ્ઞાન છે તો નિયમથી એને ભય ચાલુ રહ્યા કરે છે. જેટલા પણ, બહુ સમજજો, જેટલા પણ અહીંયા આગળ આ કાર્ય જોવામાં આવશે, જેટલા પણ વડાપ્રધાન થકી જેટલા પણ ચૂંટણીને આવે છે બધા, અહીંયા આગળ જેટલા પણ કાર્ય જોવામાં આવે છે બધા ભયની અંદર કાર્ય થઈ રહ્યા કે આગામી કાળની અંદર અમે ચૂંટણીને આવીશું કે નહીં આવું, એ ભય અહીંયા આગળ જેને કહેવાય કે અહીંયા આગળ કાર્ય કરાવડાવે છે. કેવાનો મતલબ, નિરંતર ભય રહ્યા કરે છે. તેંડુલકર છે ને, તેંડુલકર રિટાયર થઈ ગયો હવે ભાઈ, તેંડુલકર રિટાયર થઈ ગયો હવે એને કોઈ ભય ભય હોય? અરે તેંડુલકર રિટાયર થઈ ગયો, તેને ભય હોય કે ના હોય? ભાઈ શેનો ભય હોય? અને મારો કોઈ પણ પ્રકાર નો રેકોર્ડ ન તૂટી જાય તો કે છે કે નિરંતર એને ભય રહ્યા કરે છે. કેમ? કારણ કે પુણ્ય ના પદ ની અંદર એને પોતાપણું કરેલું છે. અહીંયા આગળ કે છે કે જેટલા પણ સંસારના પદ છે, અરે સમયસાર તો કે છે કે બધા અપદ છે, અપદ છે, અપદ છે. આ ચૈતન્ય ભગવાન આત્મા સ્વપદ છે. એ કહે છે કે તું બહારમાં બેસીશ તો નિયમથી ઉઠ્યા વગર રહીશ નહીં. સાંભળજો, બહારમાં બેસીશ તો નિયમથી ઉઠ્યા વગર રહીશ નહીં, અને સ્વભાવમાં બેસીશ તો તને કોઈ ઉઠાડશે. સિદ્ધ ભગવાન છે, અનંત સિદ્ધ ભગવાન ઉપરમાં બિરાજમાન છે, પોત પોતાની જગ્યાઓ પર બેસેલા છે. જગ્યા એટલે આ બહારના ક્ષેત્રની અપેક્ષા એ વાત નથી ચાલતી, પોતાના જ્ઞાન ક્ષેત્રની અંદર પોત પોતાની ત્યાં પોતે પ્રતિષ્ઠિત થઈ ગયા છે, સ્થિત થઈ ગયા છે, લિંક થઈ ગયા છે. તો કે છે કે ત્યાંથી હવે અહીંયા આગળ ઉપયોગ કસવા વાળો નથી, તો એ કે એમને કોઈ ઉપાડવા વાળું નથી. અને તે બહાર ની અંદર પોતાની કલ્પના કરી છે કે અમે તો આ, અમે તો ટ્રસ્ટી, અમે તો પ્રમુખ, અમે તો આ પ્રમાણે, અમે તો તે પ્રમાણે. તો કે છે કે અહીંયા તો નિયમ થી નામ બદલાવા વાળા જ છે. ભલે પુણ્યનું ફળ છે તે પણ ક્ષણભંગુર છે. અરે તારા પરિણામ એક સરખા રહેતા નથી, સાંભળજો બરોબર. અરે તારા પરિણામ એક સરખા રહેતા નથી તો એના ફળ એક સરખા કેવી રીતે? અહીંયા આગળ અંતર્મુરત ની અંદર પાપ ના પરિણામ, અંતર્મુરત ની અંદર પુણ્ય ના પરિણામ, અંતર્મુરત માં પાપ ના પરિણામ, અંતર્મુરત ની અંદર પુણ્ય ના પરિણામ. આમ અહીંયા આગળ કહે છે કે પુણ્ય ને પાપ, પુણ્ય ને પાપ નિરંતર. એ કહે છે કે અહીંયા પરિણામ અંતર્મુર્તે અંતર્મુર્તે નિયમ થી કોઈ ના પણ બદલાશે, કોઈ ના પણ બદલાય છે. તો જેવા અહીંયા આગળ પાપ ના પરિણામ છે તો કહે છે કે પુણ્ય નો મતલબ કે પાપ નો બંધ કરે છે. પુણ્ય ના પરિણામ વખતે પુણ્ય નો બંધ કરે છે તો ઉદય પણ આવશે તો એ પ્રમાણે અહીંયા આગળ બદલા જવા વાળા છે. અહીંયા આગળ એક સરખું ચક્રીય, એક ચક્રી શાસન આ સંસાર ની અંદર કોઈનું પણ ચાલતું નથી. આવી વ્યવસ્થાનું જ્ઞાન હોવાના કારણે એ જ્ઞાની ધર્માત્મા આ પુણ્યના પદમાં એકતા બુદ્ધિ ન કરતા હોવાને કારણે એમને એ કદાચ પદવી મળી જાય તો પણ એનો એમને ભય જોવામાં આવતો નથી. ખ્યાલ આવે છે કે આ પ્રમાણે સમજો, આપણે સામાન્ય રૂપથી વાત કરી, જીવનની અંદર અપનાવો તત્વ વિચારને અપનાવો. ખરેખર જો આ દુઃખથી છૂટવું હોય, આ ભય જીવને ઘણો ત્રાસ આપે છે, આપણને ત્રાસ લાગવો જોઈએ. હવે તમને એક બીજી વાત કહું, આ ભય છે ને, ભય જેટલો ભય વિશેષ એટલો એને અસાતા વેદનીનો બંધ વધારે થાય છે. એક બીજી વાત સાંભળી, જેટલો અહીંયા આગળ ખબર છે અમુક જીવોને આમ આમ ટેન્શનમાં જ રહેવાની હેબિટ હોય. આમ કોણ જાણે એને કઈ ના હોય તો ટેન્શનમાં રહ્યા કરે, ટેન્શનમાં રહે. તું શેનો ભાઈ ટેન્શનમાં રહે? કઈ નથી તો કઈ નથી, એ તમને ટેન્શન છે કે તારે ટેન્શન શેનું છે? અંદરમાં નિરંતર 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 એને ટેન્શન રહ્યા કરે છે. તો અહીંયા આગળ કહે છે કે તું તારા આત્માથી પ્રફુલ્લિત નથી, તો કે ટેન્શન ની અંદર તને પ્રત્યેક સમયે અસાતાવેજની આ પ્રમાણે જેને કહેવાય પ્રચુર રૂપે બંધ થયા કરે છે. પ્રફુલ્લિત થઈ જા, ચૈતન્ય સ્વભાવની ઓળખાણ કરીને પ્રફુલ્લિત થઈ જાય, વસ્તુ વ્યવસ્થાનું જ્ઞાન કરીને તું પ્રફુલ્લિત થઈ જાય, સર્વજ્ઞ ભગવાનની વાણી સાંભળીને તું પ્રફુલ્લિત થઈ જાય, વસ્તુનું પદાર્થનું પરિણામ સ્વતંત્ર છે, અરે તું પ્રફુલ્લિત થઈ જા, તારા આત્માનું કઈ થવા વાળું નથી, અરે તું પ્રફુલ્લિત થઈ જા, તારા આત્માનું કોઈ નથી, અરે તું પ્રફુલ્લિત થઈ જા. એમ ચૈતન્ય સ્વભાવને જે દ્રષ્ટિમાં લઈને એનું પરિણામ કરે છે તો જગતની અંદર કોઈ પણ જગ્યાએ જતો રહેશે તો પણ એ પ્રફુલ્લિત જ રહેવા વાળો છે. સ્વભાવ મુખ્ય છે ભાઈ, સ્વભાવની દ્રષ્ટિ કરવાની. જો આગળ મને બી ભય છે કે આ સમય ખતમ ના થઈ જાય, હવે આ લોક ભય થઈ ગયો, હવે પરલોક ભય. હવે જુઓ આ લોક ભય ની અંદર આપણે શું જોયું હતું? આ લોક ભય ની અંદર વર્તમાનમાં કોઈ ચાલ્યા ન જાય, વર્તમાનમાં બધા પરિગ્રહ ને એ બધા મારા ઠીક ઠાક રહ્યા કરે, બરાબર કે નહીં? હવે આ જ લોક નો જીવ સમજો, આ પર્યાય ની અંદર એને આ ભવ સંબંધી ની તો ચિંતા છે, ગજબ ની વાત તો એ છે કે એને પરભવ સંબંધી ની પણ ચિંતા છે. પરભવ સંબંધી ની ચિંતા પરભવમાં જશે ત્યારે થાય છે એમ નહીં, એની આલોક ભય થઈ જશે. પોઈન્ટ સમજાય? થોડું ધ્યાન ગયું? પરભવ ની ચિંતા આ જીવને પરભવમાં જશે ત્યારે છે એમ નહીં. આને કેટલી ચિંતા ઉભી કરી છે અહીંયા આગળ જોજો, જરા તપાસજો. એક તો આ ભવ સંબંધી ની તો એને ચિંતા કરી છે ઉભી, અને પર ભવ સંબંધીને પણ ચિંતા આ ભાવની અંદર ઉભી કરીને ફરે છે. કે પર ભવની અંદર તો બધું ઠીક ઠાક રહેશે, કે આ ભવમાં તો ચલો બધું મળી ગયું પુણ્યના પ્રતાપે, બધું ગાડી વાડી લાડી ઠીક ઠાક એ બધું તો મળી ગયું, પણ અહીંયા આગળ કહે છે કે પર ભવની અંદર મારું બધું ઠીક ઠાક રહેશે કે નહીં, આ બધું ચાલ્યું તો નહીં જાય ને, આ બધા મને સંયોગો ત્યાં મળશે કે નહીં. જો અજ્ઞાનીની વાત, અજ્ઞાની દાન કરે છે, અજ્ઞાની તપ કરે છે, અજ્ઞાની વ્રત કરે છે, તો કહે છે કે બધું પર ભવ સુધારવા માટે કરે છે. જ્ઞાની ધર્માત્મા ભવનો અભાવ કરવા માટે નીકળ્યા છે, અને અજ્ઞાનીની જેટલી પણ અજ્ઞાન દશામાં જેટલી પણ સાધના વર્તી રહી છે, તો કહે છે કે પર ભવને સુધારવાના ચક્કરમાં નીકળ્યા. અહીં તો અજ્ઞાનીને સુધારો કોને કહેવાય અને બગાડો કહેવાય એનું જ્ઞાન નથી. અહીંયા તો કે છે કે જેને આત્માના અવલંબને રત્નત્રયની પ્રાપ્તિ કરી એનો તો કે છે કે સુધારો કહેવામાં આવે છે, અને જેને મિથ્યાત્મનું પરિણમન ચાલી રહ્યું છે અને પરભવની ચિંતા લઈને પડી છે તો કે છે કે એ બધો બગાડ જોવામાં આવે છે. તું કયો સુધારવા માંગે છે વિચાર કર, તું કહેવાનો મતલબ. અરે રાજા શ્રેણીકનો જીવ હતો ને, રાજા શ્રેણીકનો જીવ સમો શરણમાં ગયો. કોના સમો શરણમાં ગયો? મહાવીર સ્વામી ભગવાનના સમો શરણમાં ગયો. હવે ભામંડલ હોય ત્યાં ભામંડલ, ભામંડલમાં કેટલા ભાવ દેખાય? કેટલા ભાવ? ટોટલ કેટલા ભાવ દેખાય? હા, હવે એની અંદર રાજા શ્રેણી કે કેટલા ભાવ જોયા હશે? રાજા શ્રેણી કે કેટલા ભાવ જોયા હશે? સોમિલભાઈ, રાજા શ્રેણી કે કેટલા ભાવ જોયા? હું એક મિનિટ લઉં છું, કારણ કે તમે બધા વિચાર કરો ને એટલા માટે, બરાબર છે? કેટલા ભાવ જોયા હશે? જો તમે હવે ગણતા જ, રાજા શ્રેણી નો વર્તમાન નો ભાવ છે, એ તો વર્તમાનમાં રાજા શ્રેણી તરીકે છે. હવે ભામંડલ માં ટોટલ કેટલા ભાવ દેખાય? તો કે ટોટલ 7 ભાવ દેખાય. એટલે ત્રણ પૂર્વ ના દેખાય, એક વર્તમાન નો દેખાય અને ત્રણ આગળ ના દેખાય. ટોટલ કેટલા થયા? 7. હવે રાજા શ્રેણીક ને અહીંયા આગળ ઉભા રાખો, એમને ત્રણ ભૂતકાળ ના જોયા કે નહીં? આ તો કે જોયા. પછી વર્તમાન નો જોયો કે નહીં? તો કે જોયો, બરોબર કે નહીં? હવે એમના કેટલા ભાવ છે? બરોબર કે? જો આના પછી હવે ક્યાં જશે? બરોબર ને? એમને દેખાય કે નહીં? આમાં ભામંડળ હોય તેની અંદર હવે આગામી કાળ નો ભાવ કેવી રીતે દેખાશે? શું દેખાશે એમને? તો કે છે કે અહીંયા આગળ આગામી કાળ નો 5મા નંબર નો ભાવ કયો દેખાશે? તો કે પહેલી નરક નો નારકી. સાંભળજો બરોબર, બરોબર ને? અને એના પછી નો કયો ભાવ દેખાશે? તીર્થંકર નો જીવ. એટલે બે ભાવ ટોટલ, કે 7મો તો છે જ નહીં ને, ટોટલ 6 ભાવ દેખાશે. પોઈન્ટ સમજાય છે કે નહીં? મતલબ હવે સાંભળજો, રાજા શ્રેણીક નો જીવ સાયિક સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા ભામંડલ ની અંદર જયારે એને આ પ્રમાણે 6 ભાવ દેખાય છે, ત્યારે અહીંયા આગળ કહે છે કે 5મા નંબર નો નારકી નો ભાવ દેખાય છે, તો પણ માગજ ઉપર અહીંયા આગળ ક્રેશ પડતી જીવો તો ખરા કે નરક નો નારકી. અહીંયા આગળ તો કહે છે કે અહીંયા આગળ ભયાક્રાંત થતા નથી, કે ઓહો હવે મારી નરક ની પર્યાય. અને સાંભળજો, અને એના પછી નો કયો ભાવ જોવે છે? તો કે એના પછી તીર્થંકર નો ભાવ જોવે છે, તો અહીંયા આગળ હર્ષ થતો નથી. આને કહેવાય જ્ઞાની ધર્માત્મા નું ચિંતન. અહીંયા આગળ કહે છે કે ભલે હું નરક માં ચાલ્યો જાઉં, અહીંયા આગળ નરક માં ભલે ગમે ત્યારે ચાલ્યો જાઉં, પણ તો હું મારું ક્ષેત્ર છોડીને કદી એ જતો નથી. મારું તો જ્ઞાન ક્ષેત્ર છે. પંડિતજી અહીંયા આગળ ટીકા લખી ત્યારે કીધું કે અહીંયા આગળ પગના નખથી લઈને માથાના વાળ સુધી અહીંયા આગળ કહે છે કે આ જે જ્ઞાન વર્તી રહ્યું છે તે જ્ઞાન ક્ષેત્ર વાળો તે હું છું, અને હું મારું જ્ઞાન ક્ષેત્ર છોડીને ઉચ્યુત થતો નથી, એટલા માટે મને નરક ને ક્ષેત્રમાં જવાનો કોઈ પણ પ્રકારનો ભય જોવામાં આવતો નથી. અરે પૂજ્ય ગુરુદેવ શ્રી ની ભાષામાં વાત કરીએ તો આ ભગવાન આત્મા એક સમયની પર્યાયમાં નથી આવતો, આ ભગવાન આત્મા એક સમયની પર્યાયમાં નથી આવતો, રાગમાં નથી આવતો, તો આ દેહમાં ક્યાંથી આવે? અને જ્યારે દેહમાં જ નથી આવતો તો નરકમાં ક્યાંથી આવે? આ પ્રમાણે ભેદ વિજ્ઞાન વર્તે છે કે હું તો મારું આ જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે જે પોતાના સ્વચતુષ્ટય પણે અંદર માં ચૈતન્ય સ્વભાવ રહેલો છે, તો કદી એ ચાહે હું સ્વર્ગમાં ચાલ્યો જાઉં ચાહે હું નરકમાં ચાલ્યો જાઉં, અરે મારી ગમે તેવી પર્યાય કેમ ના હો, પરંતુ હું મારા જ્ઞાન ક્ષેત્ર છોડીને એને ચ્યુત થઈને હું કસે જતો જ નથી, હું તો મારા જ્ઞાન ક્ષેત્રમાં રહું છું. આવી જ એને જ્ઞાન સ્વભાવની દ્રષ્ટિ છે, એને પર ક્ષેત્રનો ભય જોવામાં આવતો. ખ્યાલ આવે છે કે કેમ? આ પ્રમાણે ચિંતન ચાલવું જોઈએ. અહીંયા આગળ ઘટના ઘટી, આ ઘટના, અરે અહીંયા અનેક પ્રકારની વેરાયટી વાળા કર્મ પડેલા છે, સાંભળજો બરોબર. અહીંયા અનેક પ્રકારના પરિણામ નું નિમિત્ત પામીને અનેક પ્રકારની વેરાયટી વાળા અહીંયા આગળ કર્મ પડેલા છે, એટલે એ તો ઉદય આવે જ છૂટકો, એ તો ઉદય આવે છૂટકો. એટલે કે આવી રીતે જો પર્યાય અપેક્ષા એ વિચાર કરવામાં આવે તો કે જ્યાં સુધી એ પ્રમાણે બધાનો યોગ છે તો કે છે કે એ બધા તારા જેને કહેવાય રાઉન્ડ લાગવા વાળા જ છે. એ સાંભળી લેજે, તને જેટલી બહાર ની અંદર પર્યાયો દેખાય છે ને પર ક્ષેત્ર સંબંધી, તો કે છે પંચ પરાવર્તન ની અંદર ક્ષેત્ર પરાવર્તન વાંચજો, તો કે જેટલા બહાર ની અંદર આ બધા કાયા દેખાય છે તો કે છે કે એ બધા એ કાયામાં ઉત્પન્ન થવાય એવી ટાઈપના અહીંયા આગળ કહે છે કે એ પ્રમાણે અહીંયા આગળ કહેવાય કે અહીંયા આગળ બધા કર્મ પ્રકૃતિ બધી પડેલી છે. ગમે ત્યારે કહે છે કે ગમે તેનો અહીંયા આગળ ઉદય આવી જાય તો અહીંયા આગળ કહે છે જયારે જ્ઞાન કર્યું હોય ને જ્ઞાન, તો કે અહીંયા આગળ જયારે સમ્યક જ્ઞાન કર્યું હોય તો કે છે કે અહીંયા શું થશે, અહીંયા શું થશે, હું ક્યાં જઈશ, શું થશે, આમ થશે, શું થશે, એટલે એવા બધી ચિંતા અને વિકલ્પો બધી સમાપ્ત થઈ જાય. એ બધું ફટાફટ સમ્યક દર્શન ત્યાંથી બધું એ બધું ટ્રાન્સફર થઈ જશે, સંક્રમણ થઈ જશે, એ બધું નીકળી જશે અહીંયા આગળ. એટલે છે કે સમ્યક દ્રષ્ટિના એ પ્રમાણે પછી ભવ જોવામાં આવતા નથી, પરંતુ જ્યાં સુધી સમ્યક દર્શન થતું નથી તો કે છે કે ત્યાં સુધી આ પ્રમાણેનો એનો સંસાર જોવામાં આવે છે. અરે સ્વર્ગનો દેવ હોય ને સ્વર્ગનો દેવ, અરે આ તો મનુષ્ય પર્યાય ની વાત કરીએ છીએ, અને ત્યાં ખમા ખમા થતો હોય પરંતુ અજ્ઞાન છે અને મિથ્યાત્વ છે તો નિરંતર ભયાક્રાંત થશે, કારણ કે એના માટે એમ કે છે કે પર ક્ષેત્રમાં હવે મારું શું થશે. એટલી બધી આગુણતાને એટલી બધી ચિંતા કરે છે કે અહીંયા આગળ બીજા સ્વર્ગ સુધીના દેવો એક ઇન્દ્રિય સુધીની જન્મ લઈ લે છે. જેવો તો ખરા કહેવાનો, મારું શું થશે, અરે મારે હવે આવી રીતે જવું પડશે. જોવે ને અવધિ જ્ઞાન લગાવીને કે હવે અહીંયા આગળ ક્યાં ઉતારા થવાના છે. ભોગ ની અંદર એટલો બધો સમય આ જીવનો ચાલ્યો જાય છે અને પછી મરણ આવીને અહીંયા આગળ ઉભું રહી જાય છે ત્યારે ખ્યાલ આવતો નથી, અને હવે મારું શું થશે, હવે મારું શું થશે, આક્રાંત કરીને એટલે કે નિરંતર અહીંયા આગળ ભયાક્રાંત થઈને પ્રચુર પાપનો બંધ કરે છે અને જેવું એક ઇન્દ્રિયની અંદર ચાલ્યો જાય છે. જુઓ આ સંસારની વિચિત્રતા, જગતની અંદર કોઈ જગ્યા સુરક્ષિત નથી. એકમાત્ર સુરક્ષિત હોય તો પોતાનો ચૈતન્ય સ્વભાવ ભગવાન આત્મા સુરક્ષિત છે, એના સિવાય બીજું કોઈ સુરક્ષિત નથી. જો તારે ભય રહિત થવું હોય તો કે છે કે પોતાના ચૈતન્યનું તું શરણ લે, એ પ્રમાણે વાત છે. જો આગળ આ લોક ભય અને પરલોક ભય, હવે ત્રીજા નંબર નો ભય, હવે ત્રીજા નંબર નો કયો ભય છે, બધા ભયોમાં સૌથી વધારે કયો ભય હોય છે, બોલો બધાને, બધા ભયમાં સૌથી વધારે ભય કયો હોય છે, મરણ કરતા પણ એક બીજો ભય છે, પછી વાત કરીશું. પહેલા તો મરણ, તો કે મરણ નો ભય હોય છે સૌથી પહેલા. તો મરણ શું છે, મરણ હવે વસ્તુ સ્વરૂપ થી વિચારીએ, વસ્તુ સ્વરૂપ થી, તો કે પેલા મરણ શું છે, મરણ શું છે, તો કે છે કે આ દેહ ના સંયોગ ને જીવન કહીએ છીએ અને દેહ ના વિયોગ ને મરણ કહીએ છીએ. હવે અહીંયા આગળ શું છે કે સંસાર અવસ્થામાં અહીંયા આગળ સંગની પંચેન્દ્રી જીવને દસ પ્રાણ થી જીવે છે, બરાબર ને? તો અહીંયા આગળ દસ પ્રાણ નો જે એને સંયોગ થાય છે એને અહીંયા આગળ જીવન કહેવામાં આવે છે, અને દસ પ્રાણ નો અહીંયા આગળ જયારે વિયોગ થાય છે તો કે છે કે એને મરણ કહેવામાં આવે છે. પણ અહીંયા આગળ એમ કહો કે સરવાળે તો આ સંયોગ અને વિયોગ ની વાત થઈ ને, આ બહારના સંયોગ અને વિયોગ ની વાત થઈ, એમાં આત્મા ક્યાં આવે? અહીંયા તો અહીંયા આગળ આત્માનું સ્વરૂપ શું કહે છે, નહીં ઉપજઈ નહીં પરિણઈ બંધુણ મોખું કરઈ અને જીવ પરમાત્મે જોઈ આ જીવર એવું ભણે. અહીંયા તો સર્વજ્ઞ ભગવાન જીવને કેવો જોવે છે, તો કે જેનો જન્મ નથી જેનો મરણ જ નથી. આ ચર્ચા કોની ચાલી રહી છે, તો કે છે કે સંયોગના માધ્યમથી જીવની ચાલી રહી છે, પરમાર્થ ભૂત જીવની વાત આ જોવામાં આવતી નથી. આવી દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માને હોવાથી એને મરણનો ભય જોવામાં આવતો નથી. અને આ અજ્ઞાની જીવે આ અસમાન જાતિ દ્રવ્ય પર્યાયમાં એકતા બુદ્ધિ કરી હોવાના કારણે એને નિરંતર મરણનો ભય જોવામાં આવે છે. બહુ સમજવા જેવી વાત છે. જો ગતિ અને આયુ તમે સાંભળી હશે વાત, ચાર ગતિ છે અને ચાર આયુ છે. એની અંદર મનુષ્ય ગતિ, તિર્યંજ ગતિ અને નરક ગતિ, આ ત્રણ ગતિને તો અશુભ કીધી, ત્રણ ગતિને શું કીધી, અશુભ કીધી. અને દેવ ગતિને કઈ ગતિ કહેવામાં આવી, એને શુભ ગતિ કહેવામાં આવી. પ્રકૃતિની અપેક્ષાએ કહીએ તો જેને કહેવાય આ ત્રણ પાપ પ્રકૃતિ છે અને દેવ ગતિ જે છે તે પુણ્ય પ્રકૃતિ છે. બરાબર, આ ગતિ શબ્દ વાપર્યો. કયો વાપર્યો? ગતિ. હવે આયુ લો. હવે આયુ ની અંદર આયુ કેટલા પ્રકારની છે? ચાર પ્રકારની આયુ છે. જો ગતિ નામ કર્મ અલગ છે અને આયુ કર્મ અલગ છે. ગતિ નામ કર્મ એ નામ કર્મ ની ત્રાણુ પ્રકૃતિ નો એક ભેદ છે અને આયુ કર્મ ની વ્યવસ્થા ચાર અલગ પ્રકારની છે. જીવ જે આયુના ઉદયમાં શું થાય છે કે એ શરીર ની અંદર રહે છે. પોઈન્ટ સમજાય છે કે નહીં? અને ગતિ ના ઉદયમાં શું જોવે છે? એનો એવો બિહેવિયર જોવામાં આવે છે ગતિ અનુસાર. હવે જયારે આચાર્ય દેવે આયુની જયારે વાત કરી, ચાર પ્રકારના આયુની વાત કરી, ત્યારે એની અંદર સમજો ત્યાં આગળ તિર્યંચ ગતિ, તિર્યંચ ગતિ ને શેમાં લીધી હતી? કે છે કે તિર્યંચ ગતિ ને અશુભ માં લીધી હતી. અને અહીંયા આગળ જયારે આયુની વાત કરી તો દેવ મનુષ્ય અને તિર્યંચ આયુ ને શુભ માં લેવામાં આવી છે. પોઈન્ટ સમજાય છે? થોડો ખ્યાલ આવે છે કે મને મતલબ? બરાબર, આમ કેમ ફરક કર્યો? પ્રશ્ન સમજાવ્યો, પેલા પ્રશ્ન સમજાશે તો ખ્યાલ આવશે. ગતિ ની ચર્ચા કરી તો ગતિ ની અંદર દેવ અને મનુષ્ય ગતિ એ શુભ ગતિ કીધી અને તિર્યંચ ગતિ અને નરક ગતિ તે અશુભ ગતિ કીધી. ઓકે, હવે આયુ તો કે છે કે દેવ મનુષ્ય અને તિર્યંચ આયુ એને શુભમાં ગણી અને અહીંયા નરક આયુ ને અશુભમાં ગણી. તો આપણને પ્રશ્ન થાય કે ગતિ ની વાત કરી ત્યારે તો અહીંયા આગળ તિર્યંજ ગતિ ને અશુભ માં ગણી અને આયુ ની વાત કરી ત્યારે શુભ માં કેમ ગણી? આ પ્રશ્ન બરોબર છે? ખ્યાલ આવે છે કે નહીં? એમ કેમ? જીવો આ એકત્વ બુદ્ધિ પ્રાપ્ત પર્યાયમાં તન્મયતા કે કોઈ પણ જીવ મરીને તિર્યંજ ગતિ માં જવા માંગતો નથી. શું કીધું? કોઈ પણ જીવ મરીને તિર્યંચ ગતિ માં જવા માંગતો નથી. માટે ગતિ ને તો અશુભ માં લીધી અને ત્યાં તિર્યંચ થયા પછી તિર્યંચ ગતિ માંથી નીકળવા માંગતો નથી. માટે તિર્યંચ આયુ ને શુભ માં. લોજિક સમજાય છે? કેવું? એક વાંદા નો જીવ, કથા આવે છે ને શેઠ નો જીવ, ત્યાં મુનિરાજ કે છે કે તું તારા ઘર ની અંદર જ આ પ્રમાણે જેને કહેવાય કે કરોડિયો થઈ. અને જયારે પછી એના છોકરા ને કે છે કે મારો જન્મ થાય તો કે છે કે તું મને એ પ્રમાણે અહીંયા આગળ પ્રાણાંત કરી નાખજે. પણ જેવો અહીંયા આગળ કરોડિયાનો જીવ આ જીવ થાય છે તો પ્રાપ્ત પર્યાય ની અંદર તન્મય થઈ જાય છે અને જ્યાં એનો છોકરો મારવા આવે છે તો બચીને ભાગવા જાય છે. જુઓ તો ખરા કેવાનો મતલબ, પ્રત્યેક સમયે તું આ બચવા જાય છે, બચવા જાય છે, બચવા જાય છે. આપણને એમ લાગે આ તો કરોડિયા ની વાત છે. અરે કરોડિયાનું તો ઉદાહરણ છે. ખ્યાલ આવે છે કે નહીં? અહીંયા આગળ આ પ્રત્યેક સમયે તું બચવા જાય છે. તું કોનાથી બચવા જાય છે? તો કે છે કે તું આ દેહ થી બચવા જાય છે. મતલબ કે દેહ નો વિયોગ ના થાય એમાં બચવા જાય છે. પરંતુ દેહ નો વિયોગ તો થયા વગર રહેવાનો જ નથી. તો કે છે કે ઉપાય શું છે? એટલે કે આ જન્મ મરણ થી રહિત અંદર માં ચૈતન્ય સ્વભાવ અંદર માં બિરાજમાન છે. ભગવાન આત્મા અંદર માં બિરાજમાન છે. એ તો કાયમ કાયમી તત્વ છે, કાયમ રહેવા વાળો છે. એવી ત્યાં દ્રષ્ટિ થઈ તો અહીંયા આગળ કહે છે કે મરણ નો ભય પણ સમાપ્ત થઈ જવા વાળો. ચાલો છે કે નહીં? હવે વેદના ભય એક ભય લઈને સમાપ્ત કરીએ છીએ. વેદના ભય મરણના ભય કરતા પણ વેદના ભય મોટી. બરોબર, એટેક માં મરવું સારું કે કેન્સર માં મરવું સારું? તમે તો મરણ ની વાત જ ના કરો. આ પાછું વચ્ચે છેલ્લે 10 મિનિટ ક્યાં લફડું લાગે? એટેક માં મરવું સારું છે કે બોલો કેન્સર માં? બોલો, અંદર માં વાસના શું પડી છે? આ જીવને શું થાય છે અંદર માં? એટલે આમ ના આમ આપણે ઊંઘી જઈએ અને આમ અંદરમાં અંદરમાં ભાવ શું રહ્યા કરે કે આપણને આમ ના આમ ઊંઘી રહીએ અને આમ ઊંઘમાં ને ઊંઘમાં. તો કે છે કે ઘરવાળાને બી ડિસ્ટર્બ નહીં અને આપણને ડિસ્ટર્બ નહીં. અને ભૂલથી જો કેન્સર થઈ જાય તો કે છે કે હું તો ટેન્શનમાં અને ઘરવાળા એ, અને ઘરવાળા બી એવું વિચાર કરે એટલે કે આમને આટલી ઉંમર થઈ છે, આમના આમ જ દબાઈ જાય, આમના આમ જ દબાઈ જાય. આવા પરિણામ બન્યા રહે છે. કેમ? કારણ કે વૈયાવૃત્તિ નો અભાવ છે. ઘરની અંદર બીમાર છે, ઘરમાં વૃદ્ધ છે અને મારે સેવા ના કરવી પડે, મારે તકલીફ ના પડે, એમને તકલીફ પડે ના એમ નહીં, એટલે કે મારે તકલીફ ના પડે એ પ્રમાણે વૈયાવૃત્તિના ભાવનો અભાવ છે. માટે આ પ્રમાણેનો ભાવ ઉત્પન્ન થાય છે. વિચાર કરો, અરે અહીંયા તો વિચાર શું કરે? અરે અહીંયા તો સૌથી પહેલા દ્રવ્ય અપેક્ષા એમ વિચાર કરે છે કે મારું મરણ જ નથી, વાત મરે. બીજું, અહીંયા આગળ પર્યાય અપેક્ષા એ વિચાર કરીએ તો જ્ઞાનમાં છે કે તેનો સંયોગ છે તો નિયમથી વિયોગ થવા વાળો છે. નિયમથી વિયોગ થશે, અરે ચાહે એટેકમાં થાય કે ચાહે કેન્સરમાં થાય, અહીંયા આગળ કહે છે કે કેન્સર જ આત્માને નથી અને એટેક જ આત્માને નથી. ખ્યાલ છે કે હવે બીજી વાત હવે અહીંયા આગળ સમજો કે તમને એક વિચાર કેવી રીતે આપણે કરી શકે અરે મારી જાગૃતિ ની અંદર દેહ છૂટે તો સારું શું વિચાર કરે છે આ ઊંઘમાં ને ઊંઘમાં દબાઈ જાય એમ નહીં અહીંયા આગળ કહે છે કે અહીંયા તો જાગૃતિમાં દેહ છૂટે અરે ન જાણે અરે ઉપકાર છે ડોક્ટર નો કે મને કહી દીધું કે હવે તમારી પાસે થોડા જ દિવસો છે અરે આ તો મારું અવભાગ્ય કે મને ખબર પડી ગઈ કે મને સમાધિ મરણ લેવાનો અવસર પ્રાપ્ત થઈ ગયો છે હવે મારી પાસે ભલે થોડાક જ સમય કેમ ના હોય પરંતુ નિર્વિઘ્ન પડે હું સમાધિ મરણ લઈને અહીંયા આગળ આ મારી પર્યાયને સાર્થક કરું તો કે છે કે આ મરણનો તો કે છે કે ઘણો ઉપકાર છે કે જેની અંદર હું મારા રત્ન ત્રયને હું સુરક્ષિત રાખી શકું છું માટે આ પ્રમાણેની કોઈ પણ વેદનાનો ભય અજ્ઞાની ને તો હોય જ છે પરંતુ જ્ઞાની ધર્માત્મા ને અહીંયા આગળ પોતાના જ્ઞાન વેદન નું અહીંયા આગળ પરિણમન હોવાને કારણે એને કોઈ પણ પ્રકારની પીડા નું વેદન નો ભય જોવામાં આવતો નથી આ પ્રમાણે આપણે જેને કહેવાય સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા ના કેવા પ્રકારના વિચાર રહેલા છે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા નું પરિણતિ ની અંદર કેવી રીતે પરિણમન જોવામાં આવે છે આપણે પણ બધા સૌ ચૈતન્ય સ્વભાવ નું અવમૂલન લઈને અને પર્યાય ની અંદર આ સપ્ત ભય રહી થઈને અને વિતરાગ દશાને પ્રાપ્ત થઈએ એવી મંગલ ભાવનાથી વાત સમાપ્ત.